जय जिनेन्द्र बदाना पार्ला जैन मंदिर अंतर्गत श्री जैन सिद्धांत प्रश्नोत्तरमाला एनी पाठशाला अपने शुरू करिए छे। बदा मंगलाचरण माटे हाथ जोड़ी देसे।
नमो हरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो मंगलं भगवान वीरो मंगलं गौतमो मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं।
श्री जैन सिद्धांत प्रश्नोत्तर माला एमा नवमो अनेकांश्यादवाद अधिकार। अपने लास्ट टाइम 112 क्वेश्चन सुधी चर्चा थी थी, आज 113 थी शुरू करवानु छे अने कदाच अपने आखो अधिकार आज पूरो करशु। जो बात सही चाले छे अनेकांत अने स्यादवाद। अनेकांत कोने कहे छे के वस्तु मां वस्तुपणा ने निपजावनारी परस्पर विरुद्ध जे अनंत शक्तिओ अनेक शक्तिओना युगलो छे एवा अनेक धर्म सहित आखी वस्तु तेने अनेकांत कहे छे। कोईपण एक वस्तु में एमा जे गुण छे एनी प्रॉपर्टीज जे छे एने धर्म जे छे एमा परस्पर विरुद्ध एवा अनेक कपल्स एक साथे रहेला छे अने आने अनेकांत कहे छे। अनेक प्लस अंत, अनेकांत एटले शुं? अनेक प्लस अंत, जेमा अनेक गुणों एकज वस्तु में अनेक गुणों रहेला छे एने अनेकांत कहे छे। कोईपण सबस्टन्स हो सबस्टन्स में घनी बधी प्रॉपर्टीज हो क्यारे एक प्रॉपर्टी तो न हो एक थी तो वधारे जो है पण घनी बधी एटले केटली होय एटले काउंट करवा जोईए तो अनंत प्रॉपर्टीज होय छे। तो एवी ज रीते ए अनंत प्रॉपर्टीज ने जो अनंत रीते जाणीए तो सम्यक अनेकांत छे। પણ એ અનંત પ્રોપર્ટીમાંથી કોઈ એક જ પ્રોપર્ટી જીવની છે, સોરી એક જ પ્રોપર્ટી સબસ્ટન્સમાં છે, બીજી પ્રોપર્ટીઝ નથી એવું માનીએ તો એ મિથ્યા અનેકાંત છે। અચ્છા, બધી જે અનંત પ્રોપર્ટીઝ અનંત ગુણો જે છે એ અનંત ગુણમાંથી એક જ ગુણને સર્વથા માને કે બસ આ જ છે અને બીજું કાંઈ છે જ નહીં તો એને મિથ્યા એકાંત કહે છે। અને જો એક ગુણને મુખ્ય કરે પણ સાથે બીજા પણ છે એમ એસ્ટાબ્લિશ કરે તો તેને સમ્યક એકાંત કહે છે। સમ્યક એકાંત મિથ્યા એકાંત, સમ્યક અનેકાંત મિથ્યા અનેકાંત, બરાબર? આ ચાર વસ્તુ આપણે જોયું। પછી આપણે સ્યાદવાદ જોયું। સ્યાદવાદ કોને કહે છે? સ્યાદ એટલે કોઈ અપેક્ષા, કોઈ એંગલ, અને વાદ એટલે કહેવું, કોઈ પણ વસ્તુને સમજાવવા માટે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમે એના કોઈ એક એંગલને સમજાવી શકો, કોઈ એક પ્રોપર્ટીને સમજાવી શકો, બધી જ પ્રોપર્ટીને એક સાથે સમજાવી શકાતી નથી, ક્રમથી સમજાવવામાં આવે છે, તેને સ્યાદવાદ કહે છે। સ્યાદ એટલે કોઈ એક અપેક્ષા, વાદ એટલે કથન કરવું, કહેવું, કોઈ એક અપેક્ષાથી કહેવું તેને સ્યાદવાદ કહે છે। આ એક એક અપેક્ષાથી જે પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલો છે એમાંથી કોઈ એક પરસ્પર વિરુદ્ધ કપલને આપણે લઈએ, જેવી રીતના કે વસ્તુ એક પણ છે અને અનેક પણ છે, વસ્તુ સ્વભાવથી અસ્થિ છે, પરભાવથી નાસ્તી છે, વસ્તુ દ્રવ્યથી એક છે, પર્યાયથી અનેક છે, વસ્તુ સ્વભાવથી તત્ છે, પરભાવથી અતત્ત છે, આવી રીતના કોઈ પણ એક આપણે યુગલ લઈએ તો એ યુગલને સમજાવવા માટે જે સ્યાદવાદ રૂપી વાણી જે કહે છે તેમાં સાત જુદા જુદા એંગલ્સ, સાત રીતે સમજાવવાની પદ્ધતિ છે। જેવી રીતના અસ્થિ નાસ્તિ લઈએ તો વસ્તુ સ્વભાવથી અસ્થિ છે, પછી બીજું વસ્તુ પરભાવથી નાસ્તિ છે, એટલે કે આ વસ્તુ બીજા સ્વરૂપથી જુદી છે એટલે પરભાવથી નાસ્તિ છે, પોતાના સ્વરૂપ જેવી જ છે વસ્તુ એટલે સ્વભાવથી અસ્થિ છે, બરાબર? હવે વસ્તુ માં બે ગુણો છે સ્વભાવથી અસ્થિ પણ છે અને પરભાવથી નાસ્તિ પણ છે, એટલે એને કહેવાય અસ્થિ નાસ્તિ. અને ફોર્થ, ભાઈ બે ગુણો તો છે પણ બે એક સાથે કહી શકાતા નથી, ગુણો એક સાથે હોવા છતાં એને સમજાવવા માટે એક પછી એક કહેવું પડે છે, કાં તો પહેલા અસ્થિ કયો પછી નાસ્તિ કયો, કાં પહેલા નાસ્તિ કયો પછી અસ્થિ કયો. તો એને અવક્તવ્ય કહેવાય. અવક્તવ્ય એટલે કે વસ્તુને એક સાથે વર્ણવી શકાતી નથી. વસ્તુના જે અનંત ગુણો છે અથવા કોઈ બે જે ધર્મયુગલ છે એને પણ એક સાથે વર્ણવી શકાતા નથી, તો અવક્તવ્ય છે. તો અસ્થિ છે, નાસ્તિ છે, અસ્થિ નાસ્તિ છે, અવક્તવ્ય છે. પછી અવક્તવ્ય જ્યારે છે ત્યારે જ અસ્થિ પણ છે, એટલે અસ્થિ અવક્તવ્ય. અવક્તવ્ય છે ત્યારે જ નાસ્તિ પણ છે, એટલે નાસ્તિ અવક્તવ્ય. અને અવક્તવ્ય છે ત્યારે જ અસ્થિ નાસ્તિ નામના બે ધર્મો વસ્તુમાં છે, માટે અસ્થિ નાસ્તિ અવક્તવ્ય. આ રીતે સાત જુદા જુદા એંગલથી કોઈ એક ધર્મયુગલને સમજાવવાની પદ્ધતિ, તેને સપ્તભંગી કહેવામાં આવે છે. આ તો એક ધર્મયુગલ પર થયું, આવા તો અનેક અનંત ધર્મયુગલો વસ્તુમાં છે. તો આવી અનંત સપ્તભંગી એક વસ્તુને સમજાવવા માટે યુઝ કરી શકાય છે. તો સ્યાદવાદ શું છે? કોઈ પણ વસ્તુને સમજાવવાની પદ્ધતિ, કોઈ વસ્તુને એક રીતે સમજાવવાની પદ્ધતિ એક એંગલથી, એને કહેવાય સ્યાદવાદ. એવા કેટલા એંગલ છે વસ્તુને સમજાવવા માટેના? કે અનંત સપ્તભંગી છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આટલી ચર્ચા આપણી અત્યાર સુધી થઈ છે, હવે આપણે આજે 113 ક્વેશ્ચનથી આગળ વધશું. જો 113 ક્વેશ્ચન કાઢો બધા. અનેકાંત શું બતાવે છે? જો આજનો આપણો જે ટોપિક છે 113-118, કેટલા ક્વેશ્ચન્સમાં લગભગ આપણે અનેકાંત સ્યાદવાદમાં જેટલું પણ શીખ્યા એને સમઅપ કરે છે, એની સમરી કાઢે, એમાંથી નિચોડ શું છે એ આજે આપણને અહીંયા સમજાવવામાં આવશે. જો 113 અનેકાંત શું બતાવે છે, એટલે ઇન જનરલ અનેકાંત વસ્તુથી આપણે શું સમજ્યા, આપણને એ શું ફાયદો જાણીએ. તો જો સાત પોઈન્ટ છે જુદા જુદા, એક એક પોઈન્ટ આપણે સરસ મજાનું વાંચીએ ફટાકથી. જો ફર્સ્ટ પોઈન્ટ, અનેકાંત વસ્તુને પરથી અસંગ બતાવે છે. અસંગપણાની સ્વતંત્રતા, સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે. પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ. જો અનેકાંત શું બતાવે છે? સૌથી પહેલું, વસ્તુ પોતાના, જીવ પોતાના સ્વભાવમાં છે પણ પર સ્વભાવમાં નથી, કોઈ પણ પર પદાર્થથી જુદો છે. તો કોઈ પણ પર પદાર્થથી, વસ્તુ પર પદાર્થથી અસંગ છે. અસંગ છે એટલે કે જુદા જુદા છે, એક સાથે નથી. હું, જીવ અને આ શરીર બે જુદા જુદા પદાર્થ છે, બે એક સાથે મળીને કંઈક નવી વસ્તુ ઉભી થઈ, આ સોમેલ આમ બે વસ્તુ મળીને ઉભો થયો છે એવું નથી. હું તો જીવ જ છું અને આ શરીર ઉદગલ જ છે, એના સ્વભાવમાં છે, હું મારા સ્વભાવમાં છું, અને બે વસ્તુ જુદી જુદી છે, બે વસ્તુ અસંગ છે. એ આપણને કોણ બતાવે છે? અનેકાંત બતાવે છે. કેવી રીતના? કેમ કે દરેક વસ્તુમાં અસ્થિ નાસ્તિ રૂપ ધર્મયુગલો એક સાથે છે. તો હું જીવ સ્વથી અસ્થિ છું અને પરભાવથી નાસ્તિ છું. તો અસંગપણાથી, અસંગપણાની સ્વતંત્ર શ્રદ્ધા તે અસંગપણાની ખીલવટનો ઉપાય છે. જે જીવ આવો નિર્ણય કરે કે જીવ પોતાના સ્વભાવમાં અસ્થિ છે અને પરભાવમાં એની સત્તા જ નથી, અને પર સ્વભાવ એના સ્વભાવમાં છે, એની સત્તા જીવમાં નથી, જે આવો નિર્ણય કરે એને અસંગપણાનો ખીલવટ એટલે એવી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, અને પરથી જુદાપણું તે વસ્તુનો સ્વભાવ. ખ્યાલ આવે છે ને? જે આવું નક્કી કરી શકે, ફર્સ્ટ ઓફ ઓલ સમ્યક દર્શન કોને કહે છે? કે હું જીવ છું એવો દ્રઢ નિશ્ચય, એવો દ્રઢ નિર્ણય કરવો. અત્યારના હું શરીર છું, હું આ પર પદાર્થ મારા છે, એવી જે જીવની મિથ્યા માન્યતા છે, એ મિથ્યા માન્યતા જ્યાં અનેકાંતને સમજે કે હું તો મારા જ સ્વભાવમાં અસ્થિ છું, પર પદાર્થમાં નાસ્તિ છું, એટલે એ પર પદાર્થ મારામાં છે જ નહીં, મારા છે જ નહીં, હું મારામાં છું, એ એનામાં છે, આવો જ્યાં નિશ્ચય જીવ કરે છે તો એને દ્રઢ શ્રદ્ધા થઈને સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. કોને કારણે? अनेकांत समझवा जीव ने सम्यक्त्व थाय छे। जोयुं आ फर्स्ट पॉइंट। चलो सेकेंड पॉइंट, अनेकांत वस्तु ने स्वपणे छे अने परपणे नथी एम बतावे छे। बराबर ने, स्वपणे छे परपणे नथी, परपणे आत्मा नथी, तेथी पर वस्तुनु काई पण करवा आत्मा समर्थ नथी। आत्मा स्वपणे छे परपणे नथी, परपणे नथी तो आत्मानी आत्मानु ए पर पदार्थनी सत्ता में कई चालतु नथी, तो एनु काई करवा माटे आत्मा समर्थ नथी। अने पर वस्तु न होय तेथी आत्मा दुखी पण नथी। कोई पण पदार्थ नथी माटे हूँ जीव दुखी छू एवं पण नथी, केम के पर पदार्थ जीव में सुख दुख उत्पन्न ज नथी करी सकता। जीव पर पदार्थ में कई नथी करी सकतो, एक द्रव्य बीजा द्रव्य नु कई ज करी सकतु नथी। आ जैन धर्म नो महासिद्धांत छे। क्यांय पण कोई पण जग्याए आपणे अटकीए ने अने क्वेश्चन उभो थाय के भाई जैन धर्म प्रमाणे मान्य छे के नहीं, तो सौथी पहेलो ए सिद्धांत लगावानो के भाई एक द्रव्य बीजा द्रव्य नु कई करी सकतु नथी। पण अहींया बेसे छे के नहीं? जो आजे ज मने कोई के फॉरवर्ड मोकल्यु, आपणे व्हाट्सएप में तो केटला फॉरवर्ड आवे ने के क्यांक थी कोई आम पार्श्वनाथ भगवान की प्रतिमा क्या तो दरिया में मड़ी, दरिया में मड़ी एट्ले आ चमत्कार है। तमे पार्श्वनाथ भगवान की प्रतिमा पर कंक आम चांदी सिक्को मूको, जो प्रतिमा तरे पाणी में सिक्का सहित तो तमारी इच्छा पूरी थे। जो ए पड़ी जाए, सिक्को पड़ी जाए पाणी में डूबी जाए तो तमारी इच्छा पूरी न थे। बोलो आव क्यारे थई शके? आ तो આપણે જૈન ધર્મના નામ પર બી કેટલી અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે, જ્યાં એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, તો એ ચાંદીનો સિક્કો અને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા વચ્ચે બી કાંઈ સંબંધ નથી। અને ચાંદીનો સિક્કો રાખવાથી મારું ભલું બુરું થાય એ કેવી રીતના શક્ય છે? હું જીવ, આ શરીર મારા એક ક્ષેત્રમાં છે, એ સિક્કો તો એક ક્ષેત્રમાં પણ નથી। ખ્યાલ આવે ને? એ તો ઉપચરિત અસદભૂતમાં જાય છે એ સિક્કો, જો આપણે નહીં યાદ, જૂના નહીં યાદ હોય તો। આ શરીર તો કમસે કમ અનુપચરિત અસદભૂત વ્યવહાર લાઈમાં છે, એટલે સિક્કો તો સાવ જુદી વસ્તુ છે કે એ મારું ભલું બુરું કેવી રીતના કરે? તો જો આ બધી અંધશ્રદ્ધા કેવી રીતના દૂર થાય છે? જ્યાં જીવ વસ્તુ સ્વરૂપનો અનેકાંતનો નિર્ણય કરે ત્યાં એક દ્રઢ નિશ્ચય થાય છે કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી। જો આગળ, તું તારાપણે છો તો પરપણે નથી, અને પર વસ્તુ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય તેને ફેરવવા તું સમર્થ નથી। જીવ જીવપણે છે, પર વસ્તુ પરપણે છે। આ તો શું, પર વસ્તુમાં ખરેખર કાંઈ અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં। પર વસ્તુ પર વસ્તુ છે, એમાં અનુકૂળ કે પ્રતિકૂળ, એમાં સારું ખરાબ આવ્યું જ ક્યાંથી? સારું ખરાબ તો જીવની માન્યતામાં છે। જીવને જ્યાં પોતાનો ફાયદો દેખાય તો એમ કે ભાઈ આ વસ્તુ સારી છે, અને જીવને પોતાનું નુકસાન જણાય તો એમ કે આ વસ્તુ ખરાબ છે। પણ ખરેખર એ ફાયદો કે નુકસાન એ પણ જીવની માન્યતા અનુસાર છે। ખ્યાલ આવે કે નહીં? ખરેખર તો જીવને ન કંઈ ફાયદાકારક છે ન કંઈ નુકસાનકારક છે, જીવનું સ્વરૂપ જ ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છે। બધી વસ્તુને જાણ્યા કરવું બસ એટલું જીવનું સ્વરૂપ છે। હવે જ્યાં જાણ્યા જ કરવું હોય તો કોઈ વસ્તુ મને સારી કે મને ખરાબ એવો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી, તો એને રાખવી કે દૂર કરવી એવું પણ કઈ પ્રશ્ન ઉભો થતો નથી। જો આપણે જે સાંસારિક પ્રાણી છે ને આપણે બધા, તો આખી જિંદગી આ વસ્તુ જમા કરો, ઓલું જમા કરો, આને દૂર કરો, આ મને બહુ નડે છે, આ સારું છે આ ખરાબ છે, આ પર્સન સારો છે આ પર્સન ખરાબ છે, આને નજીકમાં રાખો, મને આની કંપની ગમે છે મને ઓલાની કંપની ગમતી નથી, આ બધી ધમાલ જે આપણી ચાલે છે સેને કારણે ચાલે છે? કે પર પદાર્થમાં મને આ ગમે છે કે નથી ગમતું એવી જીવની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને કારણે જીવ દુઃખી થાય છે। જ્યાં અનેકાંતને કારણે એવું માને, અનેકાંતથી એવો દ્રઢ નિશ્ચય કરે કે ભાઈ કોઈ પર વસ્તુ મને અનુકૂળ કે પ્રતિકૂળ છે જ નહીં, એની સત્તામાં છે, હું મારી સત્તામાં છું, તો હવે કંઈ જગતની કંઈક વસ્તુ ફરાવવાની જીવને ઈચ્છા જ નથી થતી, અને જીવ વિતરાગી થઈ જાય છે। બોલો, આપણા કેવડી ભગવાન, અરિયંત ભગવાન, મુનિરાજ કેવી રીતના વિતરાગી થયા? કઈ જગતની કઈ વસ્તુને ફેરફાર કરીને પોતાના અનુસાર કરીને વિતરાગી થયા કે જેમ જગતની વસ્તુ છે એને એમ જ બસ ફક્ત જ્ઞાતા દ્રષ્ટા ભાવે પોતાના રાગદ્વેષ ભાવને દૂર કરીને વિતરાગતા. જીવ વિતરાગતાના માર્ગ પર, હા, સમ્યક દર્શન મોક્ષ માર્ગ પર ચાલવા માટે પોતામાં ફેરફાર કરી શકે છે. કેમ કે જીવ જીવમાં જ કંઈક કરી શકે, પર પદાર્થમાં તો જીવ કંઈક કરી શકતો નથી. તો બહારની કઈ વસ્તુ ફરાવે કે જીવને સમ્યક દર્શન થાય, હા, મોક્ષ વિતરાગતા પ્રગટ થાય, કાંઈ કરી શકતો નથી. જીવ પોતાના જ ભાવોનું સમીકરણ, પોતાના ભાવોનું એનાલિસિસ કરે અને ક્યાં ખોટો જાય છે, ક્યાં સાચું ઠરે છે એમ નિર્ણય કરીને પોતાની બધી મિથ્યા માન્યતાઓ દૂર કરે તો એનું કલ્યાણ થાય છે. બસ આટલું નક્કી કર તો શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ તારી પાસે જ છે. જો કેટલું સરસ લખ્યું છે આ બધું છે ને, મોક્ષ શાસ્ત્ર તત્વાર્થ સૂત્રની ગુજરાતી આવૃત્તિ અધિકાર ચોથાનો ઉપસંહાર, ફોર્થ અધિકારની પાછળ સમરી હોય ને, એમાંથી આ બધું લેવામાં આવ્યું છે. બોલો, જીવ ફક્ત આટલો નિર્ણય કરે કે જીવની સત્તા જીવમાં છે, પર પદાર્થમાં જીવનું કંઈ ચાલતું નથી. તો શ્રદ્ધા શાંતિ અને જ્ઞાન અંદર જ ભરેલું છે જે અંદરથી બહાર આવે છે. જો થર્ડ પોઈન્ટ, અનેકાંત વસ્તુને સ્વપણે સત બતાવે છે. સતને સામગ્રીની જરૂર નથી, સંયોગની જરૂર નથી, પણ સતને સતના નિર્ણયની જરૂર છે કે સતપણે છું અને પરપણે નથી. જો સત કહો કે અસ્થિ કહો, એક જ વસ્તુ છે. જીવના સ્વભાવમાં અસ્થિ નામનો એક ગુણ છે ને, અસ્તિત્વ ગુણ છે ને. અસ્તિત્વ ગુણ તો ગુણ છે, પણ સત એ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં લાગુ પડે છે. એટલે કે જીવની સત્તા છે અને જીવની સત્તા જીવ તરીકે છે, બરાબર. હવે જીવની સત્તા જીવ તરીકે છે એમ હોવા માટે વિશ્વના છ દ્રવ્ય છે ને, છ દ્રવ્યમાં છ તો જાતિ અપેક્ષાએ આમ અનંત દ્રવ્યો છે ને, અનંત પુદ્ગલો, અનંત જીવો, ધર્મ અધર્મ આકાશ એક એક અને કાળ અસંખ્યાત. હવે કોઈ પણ એક કાળાણુને પોતાની સત્તામાં રહેવા માટે કોની જરૂરત પડે છે? કોઈની જરૂરત નથી. એ કાળાણુ પોતાની યોગ્યતાથી છે ને વિશ્વમાં, આકાશ પણ વિશ્વમાં પોતાની યોગ્યતાથી છે ને, એવી રીતના જીવ પણ પોતાની યોગ્યતાથી વિશ્વમાં છે. એને કોઈ અન્ય પદાર્થની જરૂરત જ નથી. સત્તામાં હોવા માટે, વિશ્વમાં રહેવા માટે જીવને કોઈ અન્ય પદાર્થની જરૂરત નથી. કોઈ કોઈ બીજું, કોઈ ઈશ્વર, કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને મને બનાવી જાય એવી જરૂરત જ નથી. જીવ પોતે દ્રવ્ય છે ને, તો દ્રવ્યની સત્તા સ્વયં સિદ્ધ છે. બસ આવો નિર્ણય કરવાની જરૂરત છે. આવો નિર્ણય કરીએ એ નક્કી થાય છે કે જીવ પોતાથી સત છે અને પર પદાર્થ બને નથી. જો ચોથો પણ આ બધા શું બતાવે છે આપણને? જો આપણો ઓરિજિનલ ક્વેશ્ચન શું હતો કે અનેકાંત આપણને શું બતાવે છે? અનેકાંત શું છે? કે દરેક વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ ધર્મ યુગલો સાથે રહે છે, જે વસ્તુને વસ્તુપણે નિપજાવે છે, બનાવે છે. તો આવા ધર્મ યુગલો હોવાથી શું સિદ્ધ થાય છે એ બધા પોઈન્ટ આપણને બતાવે છે. કે જો આવા ધર્મ યુગલ હોવાથી જીવ જીવપણે છે, જીવ પરપણે થતો નથી. જીવને પરપણે થવામાં કોઈની જરૂરત પડતી નથી. જીવ પરનું કંઈક કરી શકતો નથી ને કોઈ પર જીવનું કંઈ કરી શકતો નથી. આ બધા સિદ્ધાંતો આપણને આના અનેકાંતથી સમજાય છે. જો ફોર્થ પોઈન્ટ, અનેકાંત વસ્તુને એક અનેકરૂપ બતાવે છે. જો અત્યાર સુધી અસ્થિ નાસ્તિની વાત ચાલતી હતી ને, હવે એક અનેકની વાત આવે છે. કે દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ એક છે, કેમ કે દ્રવ્ય ગુણ રૂપે ત્રિકાળ છે ને, દ્રવ્ય રૂપે ત્રિકાળ એક જ છે અને પર્યાય રૂપે અનેક છે, નિરંતર બદલતી રહે છે. તો જો અનેકાંત વસ્તુને એક અનેક સ્વરૂપ બતાવે છે. એક કહેતા જ અનેકની અપેક્ષા આવી જાય છે. તું તારામાં એક છો અને તારામાં જ અનેક છો, તારા ગુણ પર્યાયથી અનેક અને વસ્તુથી એક છો. જો કોઈ પણ વિશ્વનું એવું દ્રવ્ય નથી કે જેનામાં આ એક અનેક નામના બંને ગુણો એક સાથે ન હોય. કેવી રીતના? તમે કોઈ પણ પદાર્થ લઈ લો વિશ્વના, યુ નેમ ઇટ, યુ થિંક અબાઉટ ઇટ અને યુ ટ્રાય ટુ કોરિલેટ ઇટ. સપોઝ મેં લીધું આપણું ગોલ્ડ, ગોલ્ડની વીટી હોય તો ગોલ્ડની વીટી પદાર્થથી તો ગોલ્ડ એક જ છે ને, એ જે પરમાણુ છે તો એની એજ છે ને, એ બદલાતા નથી. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે જોઈએ છે અત્યારના રિંગના ફોર્મમાં છે, પછી આપણે એનાથી કંઈ બુટ્ટી બનાવીએ, આપણે એનાથી બંગડી બનાવીએ, હાર બનાવીએ, કાંઈ પણ બનાવી શકીએ, એનાથી જુદી જુદી બ્રેસલેટ કે એવું કંઈક બનાવી શકીએ, તો એના શેપ બદલાઈ શકે છે અને બદલાય છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. પહેલા માઇન્ડમાં હોય, પછી રફ સોનું થાય, પછી પ્યોર ગોલ્ડનું બિસ્કિટ થાય, એમાંથી પછી આવા શેપ અપાય, ઇવેન્ચ્યુઅલી જૂના થઈ જાય, ખરાબ થઈ જાય, એને પીગળાવીને ફરીથી કંઈક નવો શેપ અપાય. પણ એઝ અ સબસ્ટન્સ તો એના એ જ છે, તો સોનાના પરમાણુ એના એ જ છે, એ એક છે, અને પર્યાયોથી બદલાયા કરે છે, એ અનેક સ્વભાવ છે. આવું તમે કોઈમાં પણ અપ્લાય કરી લો. આપણે લાકડાના ફર્નિચર હોય ને, જો જૂના જમાનામાં પેલા સીસમના લાકડા આવતા હતા ને, તો એ સીસમના લાકડા એટલા હાર્ડ સોલિડ હોય કે એમાંથી સમજો કે ક્યાંક બેડ બનાવ્યા હોય, એ બેડ બનાવ્યા હોય તો બેડમાંથી અનેક વર્ષો સુધી ચાલે, પછી બેડ ખરાબ થઈ જાય, પેલો ખાટલો બનાવે ને, પછી એમાંથી એ લાકડું કાઢીને એમાંથી કંઈક બીજું બનાવે, આપણી બારીની સાઇઝ બનાવે, એ પછી કંઈક બીજું બનાવે. વસ્તુ તો એની એક છે ને, એમાંથી શેપ બદલાયા કરે છે જુદા જુદા. એટલે કહેવાનો મતલબ શું છે કે અનેકાંત, અનેકાંત શું સમજાવે છે કે પદાર્થમાં એક અને અનેક એવા વિરુદ્ધ ધર્મ છે અને એ વિરુદ્ધ ધર્મો એક સાથે રહે છે. બરાબર. હવે ચલો આગળ ફિફ્થ પોઈન્ટ. અનેકાંત વસ્તુને નિત્ય અનિત્ય સ્વરૂપ બતાવે છે. દરેક પદાર્થ પોતાના દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે, ત્રણેકાળ ત્રિકાળ છે, અને પર્યાયથી એક સમયનો સ્વભાવ છે. પર્યાયથી એક સમયનો છે અને દ્રવ્ય સ્વરૂપથી દ્રવ્ય ગુણાત્મક આખી વસ્તુ ત્રિકાળ હોય છે. તો દરેક વસ્તુમાં નિત્ય અનિત્ય સ્વરૂપ છે, પોતે નિત્ય છે અને પોતે જ પર્યાય અનિત્ય છે. જો આમાં જાણે આ જીવ નિત્ય છે અને આ શરીર અનિત્ય છે એમ બે મળીને નિત્ય અનિત્ય થયા, એમ નથી. જીવમાં જ નિત્ય સ્વભાવ છે અને જીવમાં જ અનિત્ય સ્વભાવ છે. આ શરીરમાં જ નિત્ય સ્વભાવ છે અને શરીરમાં જ અનિત્ય સ્વભાવ છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમકે આ પરમાણુઓ, આ શરીરના જે પૂતગલ પરમાણુઓ છે એ તો નિત્ય છે, અનાદિ અનંત છે, પણ એની પર્યાયો બદલતી રહે છે. તો જો નિત્ય અનિત્ય, તેમાં જે તરફની રૂચિ તે તરફનો પલટો પરિણામ થાય છે. જ્યાં આપણે રૂચિ ઇન્ટરેસ્ટ લગાવીએ એ તરફનું આપણને નોલેજ મળે છે, તો જે તરફની રૂચિ કરીએ એ તરફનો પરિણામ થાય છે. નિત્ય તરફની રૂચિ કરે તો નિત્ય ટકનારી એવી વિતરાગતા થાય છે, અને અનિત્ય એવી પર્યાયની રૂચિ કરે તો ક્ષણિક રાગ દ્વેષ થાય છે. જો આત્મ સ્વભાવ નિત્ય છે, એ નિત્ય સ્વભાવને જોતા, એ નિત્ય સ્વભાવનું જ્ઞાન કરતા, એમાં જ લીન થઈ જતા જીવને અનેક વિતરાગતા રૂપ શાંતિ પ્રગટ થાય છે. એ શાંતિ એ અનંતકાળ રહેનારી છે, કેમકે જીવનો સ્વભાવ એવો નિત્ય જ છે, એવો જ રાગ દ્વેષ વગરનો જીવનો સ્વભાવ છે. પણ આ વર્તમાનની જે મનુષ્ય પર્યાય છે, જેમાં એક સમયમાં જીવને ક્ષયોક્ષમ રૂપ જ્ઞાનમાં જુદી જુદી વસ્તુઓ જણાય છે, એ જુદી જુદી વસ્તુઓમાં જીવ પોતે આ મારી છે, આ મારી નથી, આ સારી છે, આ ખરાબ છે, એવી જુદી જુદી માન્યતા કરીને બેઠો છે. હવે ત્યાં જો જીવ પોતાનું જ્ઞાન, પોતાની દ્રષ્ટિ, પોતાનું આખું ફોકસ ત્યાં નાખે તો એને સારું ખરાબ, સારું ખરાબ, સારું ખરાબ નિરંતર એવા જ પરિણામ થયા કરે છે, અને એને રાગ દ્વેષ ભાવો જ થાય છે. જ્યારે અંદર આત્મામાં જીવ લીન થઈ જાય તો એને નિરંતર શાંતિ ઉત્પન્ન થયા કરે છે. તો જો આત્મ સ્વભાવ નિત્ય છે, ત્યાં જીવ લક્ષ કરે, ત્યાં પોતાનો આશ્રય કરે, એટલે એમાં લીન થઈ જાય, ઇન શોર્ટ, તો એને નિત્ય શાંતિ ઉત્પન્ન થાય છે. અને જો આ પર્યાય સ્વભાવ અનિત્ય છે, એમાં જ લીન રહે તો અનિત્ય સ્વભાવમાં તો જે રાગ દ્વેષ પરિણામ થયા કરે એવો જ જીવને ભાવ થાય છે. આગળ જો છઠ્ઠો પોઈન્ટ. અનેકાંત દરેક વસ્તુની સ્વતંત્રતા જાહેર કરે છે. વસ્તુ સ્વથી છે અને પરથી નથી એમ કહ્યું તેમાં સ્વ અપેક્ષાએ દરેક વસ્તુ પરિપૂર્ણ જ છે એ આવી જાય છે. વસ્તુને પરની જરૂર નથી, પોતાથી જ પોતે સ્વાધીન પરિપૂર્ણ છે. જો આ પોઈન્ટ થોડો આપણે પહેલા પણ આવી ગયો જ્યાં અસ્થિ નાસ્તિક કીધું ને, અસ્થિ નાસ્તિક કહો કે સ્વથી છે અને પરથી નથી એ કહીએ એક જ વસ્તુ થાય છે. તો જ્યાં દરેક વસ્તુ, ખાલી જીવ અને શરીરની વાત નથી, વિશ્વની દરેક વસ્તુ પોતાના સ્વભાવથી છે અને એને પર સ્વભાવની જરૂરત જ નથી પોતાના એક્ઝિસ્ટન્સ માટે. તો સ્વથી છે અને પરિપૂર્ણ સ્વાધીન છે. જો લાસ્ટ પોઈન્ટ, અનેકાંત આપણને શું બતાવે છે? લાસ્ટ પોઈન્ટ, અનેકાંત એક એક વસ્તુમાં અસ્થિ નાસ્તિ આદિ બે વિરુદ્ધ શક્તિઓ બતાવે છે. દરેકે દરેક વસ્તુમાં અસ્થિ નાસ્તિરૂપ વિરુદ્ધ શક્તિઓ છે. એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી બે વિરુદ્ધ શક્તિઓ થઈને જ તત્વની પૂર્ણતા છે. એવી બે વિરુદ્ધ શક્તિઓનું હોવું તે વસ્તુનો સ્વભાવ. દરેક વસ્તુ અનેકાંત સ્વભાવ છે. તો અનેકાંત એટલે અનેક અંત, અનેક સ્વભાવ એક જ વસ્તુમાં છે. એમ નથી કે બે જુદી જુદી વસ્તુ મળીને અનેક સ્વભાવ બને છે. એક જ વસ્તુમાં અનેક સ્વભાવ છે. જો જીવ સમજો, જીવમાં સ્વ સ્વરૂપ, સ્વચતુષ્ટય, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવ છે, તો સાથે સાથે જીવમાં જ પરદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી નાસ્તિ એ પણ આ જ સ્વભાવમાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? નહીં તો જીવ ઉદ્ગત રૂપે થઈ જાય, પોતા રૂપે તો રહે જ સ્વરૂપ સ્વચતુષ્ટયથી, પણ પરચતુષ્ટયથી નાસ્તિ ન હોય તો ઉદ્ગત રૂપે પણ થઈ જાય. તો એવું તો બને નહીં. જીવ તો જીવ રૂપે જ રહે છે. એટલે એમાં અસ્થિ નાસ્તિરૂપ બે ધર્મ એક જ દ્રવ્યમાં એક સાથે હોય છે. જો આ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા છે, કોઈનો ક્વેશ્ચન છે ચેટ બોક્સ પર કે ક્યાં પઢા રહ્યો, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા નવમો અધિકાર અનેકાંશ્યાદવાદ અધિકાર, એમાં ક્વેશ્ચન નંબર 113 આપણે જસ્ટ જોયો. નાવ વી ગો ટુ 114. સાધક જીવને અસ્થિ નાસ્તિના જ્ઞાનથી શું લાભ થાય છે? જો 113 મેં આપણે શું જોયું કે જીવમાં અથવા તો કોઈ પણ દ્રવ્યમાં અસ્થિ નાસ્તિ, એક અનેક, નિત્ય અનિત્ય, આવા પરસ્પર વિરુદ્ધ ધર્મ યુગલો છે, અનેક છે, અને આવા યુગલોથી જીવને અથવા અન્ય દ્રવ્યને કઈ જાતની સત્તા, કઈ જાતનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે? દરેક વસ્તુમાં આવા જે ધર્મ યુગલો છે તો એનાથી વસ્તુનું સ્વરૂપ કેવું થાય છે, કેવું બને છે, એની આપણે ચર્ચા કરી. હવે આ જીવ પર સ્પેસિફિકલી અસ્થિ નાસ્તિના જ્ઞાનથી શું લાભ થાય છે? જો આપણે વાંચીએ છે 114 નો આન્સર, જીવ સ્વરૂપે છે અને પર રૂપે નથી. એવી અનાદિ વસ્તુ સ્થિતિ હોવા છતાં જીવ અનાદિ અવિદ્યાના કારણે શરીરને પોતા પોતાનું માને છે, અને તેથી શરીર નિપજતા પોતે ઉપજ્યો, શરીરનો નાશ થતા પોતે નાશ થાય છે એમ માને છે. આમ તેને જીવ તત્વની અને અજીવ તત્વની વિપરીત શ્રદ્ધા હોય છે. જો આ છ ડાળામાં પણ આખું વર્ણન છે ને, બીજી ડાળમાં આ અસ્થિ નાસ્તિ સ્વરૂપ જે છે જીવનું, એમ ન માનતા જીવ શું માને છે કે આ શરીર ઉત્પન્ન થયું એટલે હું ઉત્પન્ન થયો, આ શરીર નાશ થયો એટલે હું નાશ થઈ ગયો, અથવા તો ઊંધું માને છે કે જો મને આવા તન ઉપજ્યું, તન, હા, પછી એમ માને છે કે જો મને રાગદ્વેષના ભાવ થયા ને તો આને કારણે થયા, આ શરીરને કારણે થયા. આવી ઊંધી ઊંધી માન્યતા જીવ સેને કારણે કરે છે? કેમકે એને શરીર અને જીવનું જે ભિન્નપણું છે એ ભિન્નપણાની શ્રદ્ધા નથી. પણ જ્યાં અનેકાંતથી અસ્થિ નાસ્તિરૂપ સમજે છે, જીવ જુદો શરીર જુદો એવી શ્રદ્ધા એને થાય છે. આ વિપરીત શ્રદ્ધાને કારણે જીવ શરીરનું કરી શકે, હલાવી ચલાવી ઉઠાડી સુવાડી શકે છે, શરીરની સંભાળ કરી શકે એવી માન્યતા જીવ કરે છે. આવી વિપરીત માન્યતા જીવ કરે છે. જીવ તત્વ સંબંધી આ ઊંધી શ્રદ્ધા અસ્થિ નાસ્તિ ભંગના યથાર્થ જ્ઞાન વડે ટળે છે. જો જીવને અસ્થિ નાસ્તિનું સાચું જ્ઞાન થાય તો આવી જે ઊંધી ઊંધી શ્રદ્ધા જીવ કરે છે કે આનું હું કરું છું, હા શરીરને હું કંટ્રોલ કરું છું, એવી એની શ્રદ્ધા દૂર થાય. આજે તમે જુઓ મેજોરિટી લોકો દુનિયામાં એમ જ માને છે. મેજોરિટી શું, જીવના વિશ્વના બધા જ મિથ્યાદ્રષ્ટિ જીવો એ માને છે કે આ શરીરને હું કરું છું, હું જેમ કંટ્રોલ કરું એમ થાય છે. પેલા કોઈ સિંગર હોય જોરથી તો જો મારો અવાજ કેટલો સરસ છે, અરે આપણા કરવાથી અવાજ થતો જ નથી, એ અવાજ તો એની યોગ્યતાથી થાય છે. આ શરીરના મસલ્સ જો મેં કેટલા સરસ બનાવ્યા, અરે આપણા કરવાથી થતા જ નથી, એની યોગ્યતાથી થાય છે. તો જીવ એવું માને છે કે આ મેં કર્યું મેં કર્યું મેં કર્યું, પણ ખરેખર એની યોગ્યતાથી થાય છે અને એ જ એની ભૂલ જીવની થાય છે. જો શરીર સારું હોય તો જીવને લાભ થાય, ખરાબ હોય તો જીવને નુકસાન થાય. શરીર સારું હોય તો જીવ ધર્મ કરી શકે, ખરાબ હોય તો ધર્મ ન કરી શકે, એ વગેરે પ્રકારે અજીવ તત્વ સંબંધી ઊંધી શ્રદ્ધા કર્યા કરે છે. તે ભૂલ પણ અસ્થિનાસ્તિના ભંગથી ટળે છે. જો પહેલા જીવ તત્વની ભૂલ બતાવી કે હું આને ઉઠાડી શકું, હું આને સુવાડી શકું છું, હવે અજીવ તત્વની ભૂલ બતાવી કે આ શરીરનું સારું થાય તો મારું સારું થાય, આનું નુકસાન થાય તો મારું નુકસાન થાય, આ અસ્થિ નાસ્તિ જાણવાથી આ બધી ભૂલો ટળે છે. જો આગળ જીવ જીવથી અસ્થિ રૂપે છે અને પરથી અસ્થિ રૂપે નથી પણ નાસ્તિ રૂપે છે, એમ જ્યારે યથાર્થપણે જ્ઞાનમાં નક્કી કરે ત્યારે દરેક તત્વ યથાર્થપણે ભાસે છે. જો આટલું નિર્ણય જીવે કરવાનો છે, આખું આમ જાણે જૈના ગમનો, આખું જૈન ધર્મમાં જેટલા પણ શાસ્ત્ર છે એ બધા શાસ્ત્રનો સાર શું છે, હું જીવ છું એટલો નક્કી કર, એટલો નિર્ણય કર અને અનુભવ કર. આ શરીર હું નથી, હું જીવ છું, એનાથી ભિન્ન છું, મારી સત્તા મારાથી છે, આનાથી નથી, હું મારા દ્રવ્યનું કરી શકું છું, આ શરીરનું કંઈ કરી શકતો નથી, બસ આટલો નિર્ણય કરવો એ જ જૈન ધર્મનો સાર છે. આનાથી દરેક તત્વ યથાર્થપણે ભાસે છે. તેમજ જીવ પરદ્રવ્યોને સંપૂર્ણપણે અકિંચિત કર છે અને પરદ્રવ્યો જીવને સંપૂર્ણપણે અકિંચિત કર છે, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે નાસ્તી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી, માટે જીવ પરનું કંઈ કરી શકતું નથી, પરજીવનું કંઈ કરી શકતું નથી. આમ ખાતરી થાય અને તેથી જીવ પરાશ્રય પરાવલંબનપણું મટાડીને સ્વાશ્રય સ્વાવલંબન થાય, એ જ ધર્મની શરૂઆત છે. બોલો, આજે જે જૈન ધર્મમાં ઉત્પન્ન થયા એવા કેટલા લોકો શું માનીને બેઠા છે કે આ કર્મ કંઈક મારું સારું ખરાબ કરી આપશે, આ કર્મનો ઉદય જેવો હશે એમ મારે કરવું પડશે, અથવા તો હું દેવશાસ્ત્ર ગુરુનું ભગવાનનું શરણું લઉં તો મારું કલ્યાણ થાય. અરે જ્યાં સુધી જીવ પોતાની શરણમાં પોતાનું સ્વરૂપ નહીં જાણે, આ અન્ય પદાર્થ મને કંઈ કરી આપશે એટલું માને છે, ત્યાં સુધી જીવ દુઃખી જ રહે છે, પુણ્યપાપમાં જોડાયા કરે છે. પણ જો એટલો નિર્ણય કરે કે જીવ પોતાની જ શરણથી પોતાના જ સ્વભાવને જાણીને એમાં જ લીન થવાથી સુખી થાય છે, બસ આટલું કરવાથી જીવ સ્વાવલંબી થાય છે અને ધર્મની શરૂઆત થાય છે. ધર્મ કરવો કેટલો સિમ્પલ છે, ખાલી પોતાનો નિર્ણય કરવાનો છે. અને એની બદલે ધર્મના નામ પર આપણે કેટલો બધો આમ જાણે વ્યાપાર, જાણે એટલી બધી એક્ટિવિટીઝ આપણે શરૂ કરી દીધી છે કે આ સંસ્થા ચલાવો, પેલા પક્ષીઓને દાણા નાખો, ગાય ભેંસની રક્ષા કરો, કોઈ ઈયળ આદિની રક્ષા કરો, અથવા તો દેવશાસ્ત્ર ગુરુની રોજ પૂજા ભક્તિ સ્વાધ્યાય આદિ કરો, આમ કરો તેમ કરો. અરે જેને સાચી ધર્મની શ્રદ્ધા કરવી હોય તો પહેલા પોતાના આત્માને ઓળખો, જાણો અને એમાં લીન થઈ જાઓ, એ સૌથી પહેલી ધર્મની શરૂઆત છે. જો આગળ જીવનો પર સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવો છે તેનું જ્ઞાન આ બે ભંગો વડે કરી શકાય છે. આજે અસ્થિ નાસ્તિ જે છે એનાથી જીવનો પર સાથેનો સંબંધ કેવો છે એનો નિર્ણય થાય છે. નિમિત્ત તે પર દ્રવ્ય હોવાથી નૈમિતિક જીવને કાંઈ કરી શકે નહીં. આપણે ઉપાદાન નિમિત્ત હમણાં જ અધિકાર ભણ્યા ને, ઉપાદાન કોને કહેવાય? જે સ્વયં કાર્યરૂપે પરિણમે. અને નિમિત્ત કોને કહેવાય? જ્યારે ઉપાદાન કાર્યરૂપે પરિણમી રહ્યું છે ત્યારે ત્યાં જે અન્ય દ્રવ્ય મોજૂદ છે જેના પર અનુકૂળ હોવાનો આરોપ આવ્યો એને નિમિત્ત કહે છે. હવે જ્યારે એ અન્ય જ દ્રવ્ય છે તો આ દ્રવ્યમાં એની નાસ્તી છે, એકબીજામાં અસ્થિ નાસ્તિ થઈ ને, તો આ નિમિત્ત આનું કંઈ કરી શકતું જ નથી, એ પ્રૂવ થઈ ગયું કે નહીં? જો માત્ર આકાશ પ્રદેશે એક ક્ષેત્રાવગા રૂપે કે સંયોગ અવસ્થા રૂપે હાજર હોય છે, કોણ? નિમિત્ત. પણ નૈમિતિક તે નિમિત્તથી પર છે અને નિમિત્ત તે નૈમિતિકથી પર છે, બંને એકબીજાથી પર છે. જે દ્રવ્યમાં કાર્ય થાય છે અને નિમિત્ત એકબીજાથી જુદા જુદા છે, માટે એકબીજાનું કાંઈ કરી શકે નહીં. નૈમિતિકના જ્ઞાનમાં નિમિત્ત પણ જ્ઞેય રૂપે જણાય છે. જો જીવ દ્રવ્ય નૈમિતિક એટલે કે જેમાં કાર્ય થઈ રહ્યું છે એવો છે, તો નિમિત્તનું જ્ઞાન એમાં થાય છે, બસ એના સિવાય શું છે? ખ્યાલ આવે છે ને? હા, એટલે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. જો આપણો 114 ક્વેશ્ચન થયો, 115 ક્વેશ્ચન લઈએ છે. આપણ તત્વાર્થ સૂત્રના અધ્યાય 5માંથી છે સૂત્ર 32, અર્પિત અને અનર્પિત કથન દ્વારા અનેકાંત સ્વરૂપ કેવી રીતના સમજાય છે. જો આ નવા શબ્દો છે ને, આપણે અત્યાર સુધી અસ્થિ નાસ્તિ, એક અનેક, નિત્ય અનિત્ય આવું સાંભળ્યું છે ને, અહીંયા અર્પિત અને અનર્પિત એનાથી કેવી રીતના અનેકાંત પ્રૂવ થાય છે, જો એ આપણને કહે છે. ક્વેશ્ચન 115, અર્પિત અનર્પિત સિદ્ધેહે, તત્વાર્થ સૂત્રનું સૂત્ર છે. દરેક વસ્તુ અનેકાંત સ્વરૂપ છે એ સિદ્ધાંત આ સૂત્રમાં સ્યાદવાદ દ્વારા કયો છે. નિત્યતા અને અનિત્યતા પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવા છતાં તેઓ વસ્તુને નિપજાવનારા છે, તેથી તે દરેક દ્રવ્યમાં હોય છે. તેનું કથન મુખ્ય ગૌણપણે થાય છે, કેમ કે બધા ધર્મો એક સાથે કહી શકાતા નથી. જો દરેક પદાર્થમાં અનેક ધર્મો છે ને, એ અનેક ધર્મો એક સાથે કહી શકાતા નથી, એક પછી એક કહેવાય છે. તો અહીંયા નિત્ય અનિત્ય બે ધર્મ એક સાથે હોવા છતાં એક પછી એક કહેવાય છે. જો આગળ છે, જે વખતે ધર્મ સિદ્ધ કરવો હોય તે વખતે તેની મુખ્યતા લેવાય છે, તે મુખ્યતા પ્રધાનતાને અર્પિત કહેવામાં આવે છે. જોયું આ અર્પિત અને અનર્પિત એટલે શું? અને તે વખતે તે ધર્મને ગૌણ રાખ્યા હોય તેને અનર્પિત કહેવામાં આવે છે. જો આપણે જીવ દ્રવ્ય છે તો જીવ દ્રવ્યમાં કયો ગુણ છે, કયા ગુણો છે, તો આપણે કહીએ ને જ્ઞાન આદિ ગુણો છે. આપણે એમ કહે જીવ દ્રવ્યમાં જ્ઞાન આદિ ગુણો છે, તો જ્ઞાન આદિ કહેતા જ્ઞાન ગુણને આપણે મુખ્ય કહ્યું, દેટ ઇઝ ધ મેઇન પ્રોપર્ટી ઓફ જીવ દ્રવ્ય. પણ એ મેઇન પ્રોપર્ટી કહેતા બાકીની બધી પ્રોપર્ટીઝ પણ છે કે નહીં જીવમાં? છે કે નહીં? હા, તો જેને મુખ્ય કરીએ છીએ, જેને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ એને અર્પિત કહેવામાં આવે છે. અને જેને ઇમ્પોર્ટન્સ નથી આપતા અત્યારના, જેની હમણાં અત્યારના વાત નથી કરતા, પણ ઇટ ઇઝ ગ્રાન્ટેડ કે ઇટ ઇઝ છે, એને આપણે અત્યારના થોડું બેકએન્ડમાં રાખી છે, એની વાત ખાલી નથી કરતા, તો એને અનર્પિત કહેવામાં આવે છે. એને જ આપણે ગૌણ પણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? જેવી રીતના આપણે સાકરમાં કઈ પ્રોપર્ટી છે, તો એની મીઠાશ, એની સ્વીટનેસ એની પ્રોપર્ટી છે. તો એની સાથે બીજી પ્રોપર્ટીઝ પણ છે કે નહીં સાકરમાં? એનો કંઈક કલર છે, એની કંઈક સ્મેલ છે, એનો કંઈક વેઇટ છે, એનો કંઈક ટચ છે, તો એ બધાને ટેમ્પરરીલી એને સબડ્યુ કરી નાખી છે, તો એને અનર્પિત કહેવાય. અને જે સ્વીટનેસને આપણે પ્રાઇમ ઇમ્પોર્ટન્સ આપ્યું એને અર્પિત કહેવાય છે. જો આગળ, અનઅર્પિત રાખેલા ધર્મ તે વખતે કહેવામાં આવ્યા નથી, તો પણ વસ્તુમાં તે ધર્મ રહેલા છે એમ જ્ઞાની જાણે છે. જે ધર્મને અત્યારના કહેવામાં આવતા નથી પણ છે તો ખરા ને વસ્તુમાં, તો બસ એને જ અનઅર્પિત કહેવાય છે. જો જે વખતે, સેકન્ડ પોઈન્ટ, જે વખતે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્યને નિત્ય કહ્યું છે તે જ વખતે પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. જ્યારે પણ કોઈ પણ દ્રવ્યમાં આવા પરસ્પર વિરુદ્ધ ધર્મ યુગલો હોય ને, એમાં એકની વાત કરે તો બીજો પણ છે, પણ એકની વાત કરવામાં આવે છે એટલે બીજાની અત્યારના વાત નથી કરવામાં આવતી. એને ખાલી થોડો અત્યારના એને એમ કહીને કે એને ઇગ્નોર નથી કરતા, પણ એને ખાલી લેસ ઇમ્પોર્ટન્સ આપ્યું છે, જ્યારે આને પ્રાઇમ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. ખ્યાલ આવે છે કે? તો એમાં એમ આપણે કહીએ ને કે એને ઓલરેડી ગ્રાન્ટેડ છે કે ઓલા ધર્મ પણ એમાં છે, પણ અત્યારના એક બીજાને એક વસ્તુને ઇમ્પોર્ટન્સ આપે છે. માત્ર તે વખતે અનિત્યતા કહી નથી પણ ગર્ભિત રાખી છે, તેમજ જ્યારે પર્યાયની અપેક્ષાએ દ્રવ્યને અનિત્ય કહ્યું તે જ વખતે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. જ્યારે દ્રવ્યની વાત કરે તો નિત્યતાની વાત કરે છે, તો ત્યાં પર્યાય તો છે જ પણ એની વાત નથી કરતા. હવે જ્યાં પર્યાયની વાત કરે તો એને અનિત્ય તરીકે વાત કરે છે, તો ત્યાં દ્રવ્ય પણ છે પણ એની વાત નથી કરતા. ખ્યાલ આવે કે નહીં? માત્ર તે વખતે નિત્યતા કહી નથી, ગર્ભિતપણે રાખી છે, કારણ કે બંને ધર્મ એક સાથે કહી શકાતા નથી. જાતો અનેકાંતનો મહાસિદ્ધાંત છે ને, પરસ્પર વિરુદ્ધ ધર્મો વસ્તુમાં છે પણ એક સાથે કહી શકાતા નથી. તો એક વખતે પહેલાને કહે, પછી બીજા વખતે બીજાને કહે, તો જ્યાં પહેલાને કહે છે ત્યાં બીજો પણ છે, પણ એને અત્યારે ઇગ્નોર કરે છે, થોડુંક એને લેસ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. પછી બીજાની વાત કરે ત્યારે પહેલાને લેસ ઇમ્પોર્ટન્સ આપે છે. બરાબર? જો આગળ, એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી, અનેકાંતની પરિભાષા જ કહે છે ફરીથી, એક વસ્તુમાં વસ્તુપણાને નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિનું પ્રકાશવું તે અનેકાંત છે. જેમ કે વસ્તુ સત છે તે જ અસત છે, અર્થાત જે અસ્થિ છે તે જ નાસ્તિ છે, જે એક છે તે જ અનેક છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે. બરાબર? આ સમયસાર કળશ 247માંથી. શાસ્ત્રમાં કોઈ પણ કથન કહ્યું હોય તેને નીચે પ્રમાણે અર્થો કરવા. પ્રથમ શબ્દાર્થ કરીને તે કથન કયા નયે કહ્યું છે તે નક્કી કરવું. તેમાં જે કથન જે નયે કર્યું હોય તે કથન તે અર્પિત છે એમ સમજવું, અને સિદ્ધાંત અનુસાર ગૌણપણે જે બીજા ભાવ તેમાં ગર્ભિતપણે આવી જાય છે તે જ ભાવ, જો કે ત્યાં શબ્દોમાં કયા નથી તો પણ તે ભાવ પણ ગર્ભિતપણે કયા છે એમ સમજી લેવું તે અનર્પિત કથન થાય છે. જો બહુ ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા કહી દીધી. સમજો, તમે સમયસારજી પરમાગમ વાંચો છો. સમયસારજી પરમાગમમાં શું કહે છે? જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એટલે કે જ્ઞાન જે છે તે જ આત્મા છે. હવે જ્ઞાન તે આત્મા કહેતા ત્યાં બેક એન્ડમાં આપણે શું સમજવું જોઈએ? બોલે છે તો જ્ઞાન તે આત્મા, પણ આપણે શું સમજવાનું? કે જ્ઞાન એક ગુણ છે અને આત્મા આખો પદાર્થ છે. બરાબર ને? આમ સમજવું પડે કે નહીં? નહીં તો ગડબડ થઈ જાય. જો જેવી રીતના આત્મા એક પદાર્થ છે, આ જીવ એક પદાર્થ છે, એવી જ રીતે જ્ઞાનને પણ એક ઇન્ડિપેન્ડન્ટ પદાર્થ ગણી લઈએ તો ગડબડ થઈ જાય. એટલે સમજવું શું? કે આ આત્મા એ આખો પદાર્થ છે અને એનો એક ગુણ તે જ્ઞાન છે. બરાબર? હવે જ્યાં એ જ્ઞાન એક ગુણને કહેવામાં આવે છે તો એ અર્પિત છે, પણ બાકીના જે બધા ગુણો કહેવામાં આવતા નથી અત્યારના, પણ એ પણ એવા જીવમાં છે, આત્મામાં એ ગુણો પણ છે અને અનઅર્પિત રૂપે ખાલી અત્યારના કહેવામાં આવતા નથી. ખ્યાલ આવે છે કે? એવી જે સમજો, તમે કોઈ કર્ણાનુયોગના ગોમટ સારનો સ્વાધ્યાય કરો છો તો ત્યાં શું કહેશે કે જો જ્ઞાનાવરણીય કર્મએ જીવના જ્ઞાનને ઘાત કરી દીધો, દર્શનાવરણીય કર્મએ જીવના દર્શનનો ઘાત કરી દીધો, આનો શું મતલબ લેવો? હવે ત્યાં છે ને પર પદાર્થના સંયોગ રૂપે કથન કરવામાં આવે છે, પણ ત્યાં આ સંયોગ રૂપે જે કહેવામાં, આ નિમિત્તની અપેક્ષાથી કહેવામાં આવે છે એ કથન અર્પિત છે, પણ ત્યાં સિદ્ધાંત શું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી એ કહેવામાં આવ્યું નથી, અનર્પિત છે પણ એને ત્યાં સબડ્યુડપણે છે એ માનવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? જો આવી રીતના ન સમજે ને તો આખા જૈન ધર્મના શાસ્ત્રના મિનિંગ જ ન સમજે ને ઊંધા ઊંધા મિનિંગ થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? જો આ પ્રમાણે અર્પિત અને અનર્પિત બંને પડખાને સમજીને જે જીવ અર્થ કરે છે તે જ જીવને પ્રમાણ અને નયનું સત્ય જ્ઞાન થાય છે. જો બંને એંગલને બોલવામાં કદાચ એક જ એંગલ આવે
કેમ કે સ્યાદવાદનું એ જ સ્વરૂપ છે, એક સાથે એક જ વાત થઈ શકે છે, પણ સમજવામાં આખા પદાર્થનું હોલિસ્ટિક જ્ઞાન હોવું જોઈએ. બધા જ પડખાનું જ્ઞાન તેને પ્રમાણ જ્ઞાન કહે છે, અને નયનું જ્ઞાન, નય એટલે ક્યારેક એક પડખાથી જ્ઞાન થાય અથવા એક પડખાથી બોલે. જો બંને પડખા યથાર્થ ન સમજે તો તેનું જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમ્યું છે, તેથી તેનું જ્ઞાન અપ્રમાણ અને કુનય જ્ઞાન છે. જો બોલવું જેવી રીતના બોલાય છે એવું લિટરલી કોઈ સમજી લે તો ગડબડ થઈ જાય. બોલવાની વસ્તુ એક છે, કેમ કે એક નયથી કહેવામાં આવે છે, પણ ત્યારે સમજવું શું જોઈએ કે આખું વસ્તુ સ્વરૂપ કેવી રીતના છે એને સમજવું જોઈએ. બરાબર. જો આ આપણો ક્વેશ્ચન 115 થયો, અર્પિત અને અનઅર્પિતની વાત આપણી થઈ, 116 લઈએ છે. એક જ દ્રવ્યમાં નિત્યતા અને અનિત્યતા એ બંને વિરુદ્ધ ધર્મ કેવી રીતના રહે છે. બરાબર. આ તો આપણે વાત થઈ ગઈ છે, રિવિઝન જેવું થાય છે ને, કે એક જ દ્રવ્યમાં દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે, જો એ આપણને અહીંયા કહેશે. 116. વિવક્ષિત અને અવિવક્ષિત રૂપે એક જ દ્રવ્યમાં નાના એટલે કે ભિન્ન ધર્મ રહે છે. વિવક્ષિત એટલે જેનું વર્ણન કરવામાં આવે છે એનું વિવક્ષિત કહેવાય. અવિવક્ષિત એટલે જેનું વર્ણન થઈ રહ્યું નથી. જેવી રીતના આપણને પણ સામાન્ય ગુણો કહીએ તો 6 જ ગુણો ખ્યાલ છે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુણ, લઘુત્વ, પ્રદેશત્વ. પણ સામાન્ય ગુણો દરેક દ્રવ્યમાં છે કેટલા? અનંતા. તો બીજા પણ તો છે ને જેનું વર્ણન કરવામાં નથી આવી રહ્યું, ખ્યાલ આવે છે કે નહીં? એને અવિવક્ષિત કહેવામાં આવે છે. તો વિવક્ષિત અને અવિવક્ષિત એ રૂપે એક જ દ્રવ્યમાં અનેક ધર્મ રહે છે. વક્તા જે ધર્મને કહેવાની ઈચ્છા કરે તેને અર્પિત અથવા વિવક્ષિત કહે છે. એટ ધ ટાઈમ જેની વાત કરવામાં આવે છે તેને વિવક્ષિત અથવા અર્પિત કહેવામાં આવે છે. અને વક્તા તે સમયે જે ધર્મને કહેવા ઈચ્છતો નથી તે અનર્પિત અથવા અવિવક્ષિત છે. જેની વાત કરવામાં આવે છે એ વિવક્ષિત અથવા અર્પિત છે. હવે એ એટ ધેટ મોમેન્ટ બાકીનાની વાત નથી કરવામાં આવતી ને, એ બેકગ્રાઉન્ડમાં છે કે નહીં, તે અવિવક્ષિત અથવા અનર્પિત છે. જેમ કે જો વક્તા દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરશે તો નિત્યતા વિવક્ષિત કહેવાશે. દ્રવ્યની વાત કરવામાં આવે ત્રિકાળી દ્રવ્યની તો ત્યાં નિત્ય કહેવામાં આવશે દ્રવ્યને. અને જો પર્યાયાર્થિક નહીંથી પ્રતિપાદન કરશે તો અનિત્યતા વિવક્ષિત છે. અને જો પર્યાયની વાત કરશે તો ત્યાં પર્યાયને ક્ષણિક કહેશે. બરાબર છે કે? હવે દ્રવ્યમાં નિત્યતા પણ છે અને ક્ષણિકતા પણ છે, કેમ કે દ્રવ્યના એંગલથી નિત્ય છે, પર્યાયના એંગલથી ક્ષણિક છે. જે સમયે કોઈ પદાર્થને દ્રવ્યની અપેક્ષાએ નિત્ય કહેવાય રહ્યો છે તે સમયે તે પદાર્થ પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ છે. બરાબર. એટ અ મોમેન્ટ દ્રવ્ય પદાર્થમાં બે એંગલ છે, દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. પિતા પુત્ર મામા ભાણેજ આદિની માફક એક જ પદાર્થમાં કોઈ એક પર્સન હોય, એ ફાધર પણ હોય, સન પણ હોય, મામા પણ હોય, ભાણેજ પણ હોય, આદિ બધું હોઈ શકે ને રિલેશનશીપથી, કોના એંગલથી જોવો છો એવી રીતના. એવી જ રીતે એક પદાર્થ દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. બરાબર. એની માફક એક જ પદાર્થમાં અનેક ધર્મ રહેવા છતાં પણ વિરોધ આવતો નથી. જો કોઈ પણ એક પદાર્થમાં જે પરસ્પર વિરુદ્ધ એવા ગુણો એક સાથે ન રહી શકે, જેવી રીતના જ્ઞાન અને અજ્ઞાન, તો કોઈ એક જ પદાર્થમાં જ્ઞાન અને અજ્ઞાન એક સાથે ક્યારેય ન હોય, ખ્યાલ આવે છે ને? કોઈ એક જ પદાર્થ જળ અને ચેતન એક સાથે ક્યારેય ન હોય, કેમ કે એવા એ બે વિરુદ્ધ ધર્મો એક સાથે રહી શકે એમ નથી. પણ જે એક અનેક, નિત્ય અનિત્ય, આ બધા એવા ધર્મ છે જે એ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં એક સાથે એક ધર્મમાં રહી શકે એવા છે, તો એમાં અનેકાંત લાગુ પડે છે. બરાબર. જો હવે નેક્સ્ટ ક્વેશ્ચન 117. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી, તે અનેકાંત સિદ્ધાંત ઉપરથી શું સમજવું? બરાબર. જો આજે આપણે આ બધા જેટલા ક્વેશ્ચન જોયે છે ને એ સમરી જેવા છે, કે હવે સ્વચતુષ્ટયથી છે, પરચતુષ્ટયથી નથી, તો હવે સમજવું શું આનાથી? જો આન્સર 3 પોઈન્ટથી છે. ફર્સ્ટ પોઈન્ટ, કોઈ આત્મા કે તેનો પર્યાય પરનું કાંઈ કરી શકે નહીં, કરાવી શકે નહીં, અસર પ્રભાવ પ્રેરણા મદદ લાભ નુકસાન વગેરે કાંઈ પણ કરી શકે નહીં, કારણ કે દરેક વસ્તુ પર વસ્તુની અપેક્ષાએ અવસ્તુ છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો દરેક વસ્તુ પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવતી છે અને પરદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આ વસ્તુમાં નથી, બરાબર, તો ન તો આપ આ વસ્તુ ઓલાનું કંઈ કરી શકે, ન ઓલી વસ્તુ આનું કંઈ કરી શકે છે. એટલે કે તે અદ્રવ્ય અક્ષેત્ર અકાળ અને અભાવ રૂપે છે. દરેક દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાય પ્રત્યે નિમિત્તરૂપ હોઈ શકે. એટલે કે જ્યારે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે ત્યારે બસ બે વસ્તુ સાથે મોજૂદ છે અને એકબીજા પર આરોપ માત્ર અપાય છે, પણ એકબીજાનું કંઈ કરી શકે નહીં. દરેક દ્રવ્યનો પર્યાય બીજા દ્રવ્યના પર્યાય પ્રત્યે નિમિત્તરૂપ હોય, પણ તેથી તે પરદ્રવ્યના પર્યાયને અસર કરે અસર વગેરે કંઈ કરી શકે નહીં, બરાબર. એટલે ઇન શોર્ટ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. સેકન્ડ પોઈન્ટ, આ સિદ્ધાંત છય દ્રવ્યને લાગુ પડે છે. એક પરમાણુ પણ બીજા પરમાણુનું ઉદગલના પર્યાયોનું કે બાકીના કોઈ દ્રવ્યનું કાંઈ કરાવી શકે નહીં કે અસર વગેરે કાંઈ કરી શકે નહીં. જો એવું નથી કે ખાલી જીવ પૂતગલનું ન કરી શકે, પૂતગલ ધર્મ દ્રવ્યનું કે કાળ દ્રવ્યનું ન કરી શકે, આપસમાં પણ એક જીવ બીજા જીવનું, એક પૂતગલ બીજા પૂતગલનું કાંઈ કરી શકે નહીં, કેમ કે વિશ્વના અનંત દ્રવ્યો બધા જ એકબીજાથી જુદા જુદા છે. આવો સ્વતંત્ર વસ્તુ સ્વભાવ જે સમયે તેજ સ્વપરનો ભેદ વિજ્ઞાની જે સમજે તે જ સ્વપરનો ભેદ વિજ્ઞાની થઈ સ્વસન્મુખ થઈને નિશ્ચયપણે અંતરંગ સુખનો સાચો ઉપાય કરી શકે. જો કેટલો સરસ સિદ્ધાંત છે, જ્યાં વિશ્વના બધા જ પદાર્થ એકબીજાથી જુદા છે, એકબીજાથી સ્વતંત્ર છે, તો એનો મતલબ હું આ જીવ દ્રવ્ય તો ફક્ત પોતાની સત્તા પૂરતો જ રહી ગયો ને, હવે બીજું દ્રવ્ય આમાં કંઈ કરી શકશે નહીં, આ દ્રવ્ય બીજાનું કંઈ કરી શકશે નહીં. ધેર ઇઝ અ ફર્મ બાઉન્ડ્રી અરાઉન્ડ જીવ દ્રવ્ય નાઉ, જાણે કે આખી એક ફેન્સ બાંધી દીધી કે કોઈ કંઈનું કંઈ કરી શકે નહીં. તો મારે હવે સુખી થવું હોય કે મારે મારામાં કંઈ પણ પરિવર્તન લાવવું હોય તો કોઈ બીજું તો મારામાં કંઈ કરી શકવાનું નથી, મારે જ મારું કરવાનું છે, એમ વિચારીને જીવ સ્વસન્મુખ થઈને પોતાની જ સામું જોઈને નિશ્ચિતપણે અંતરંગ સુખનો સાચો ઉપાય કરી શકે છે. જ્યાં જીવ પોતાના જ સ્વરૂપની સામે જુએ અને અંતરંગમાં લીન થઈ જાય તો જ એને સાચું સુખ પ્રગટ થાય છે, બરાબર. કેટલી સ્વતંત્રતા આપણને અનેકાંત સ્વરૂપ સમજાવે છે એ આનાથી આપણને ખ્યાલ આવે છે, બરાબર. જો હવે આપણા અધિકારનું લાસ્ટ ક્વેશ્ચન છે 118, જીવ અને શરીરમાં અનેકાંશી રીતે લાગુ પડે. જ્યાં એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરી શકતું નથી તો જીવ શરીરનું કંઈ કરી શકતું નથી, તો જીવ સ્વસ્વરૂપે છે પર સ્વરૂપે નથી, અસ્તિ નાસ્તિ. ખ્યાલ આવ્યો કે? જો આ સંબંધમાં શ્રી પ્રબોધન સાર એટલે શ્રાવકાચારની ગાથા 168માં નીચે પ્રમાણે કહ્યું છે. શું કહ્યું છે? પરદ્રવ્ય સદા પરદ્રવ્ય જ રહે છે અને સ્વદ્રવ્ય સદા સ્વદ્રવ્ય હોય છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બંનેને કાંઈ સંબંધ નથી. જેમ સહ્ય પર્વત અને વિંધ્ય પર્વતને પરસ્પર કાંઈ સંબંધ નથી. આપણે સહ્યાદ્રી અને વિંધ્ય એમ બે પર્વતમાળાઓ છે ને ભારતમાં, જેવી રીતના બે પર્વત કોઈ બે માઉન્ટેન રેન્જીસ હોય એકબીજાથી જુદા જુદા ચાલ્યા કરે કે, જેવી રીતના ધરતી છે અને આકાશ છે આમ એકબીજાથી જુદા જુદા પેરેલલ દૂર સુધી જોયા કરો, હોરાઇઝનમાં ભલે મળતા દેખાય છે પણ ત્યાં પણ તો જુદા જ છે કે નહીં. જ્યાં આવી રીતના બે પદાર્થ જુદા જુદા જ રહે છે એવી રીતના અનાદિકાળથી લઈને અનંતકાળ સુધી જીવ અને શરીર એકબીજાથી હંમેશા જુદા 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 જ રહ્યા કરે છે. કોઈ એક વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકવા સમર્થ જ નથી. અને બંને વચ્ચે કાંઈ સંબંધ નથી. સો ભાવાર્થ એમ છે કે જેમ સહ્યાદ્રી અને વિંધ્યાદ્રી બંને પર્વત સર્વતા ભિન્ન છે, તેમને પરસ્પર કોઈ સંબંધ નથી, તેમ શરીર અને આત્મા પરદ્રવ્ય બંને સર્વતા ભિન્ન છે, તેમને પરસ્પર કોઈને પણ કાંઈ પ્રકારનો સંબંધ નથી. જો એક દ્રવ્ય અને બીજું દ્રવ્ય, અહીંયા તો જીવને શરીરની વાત કરી છે, પણ વિશ્વના કોઈ પણ બે દ્રવ્ય એકબીજાનું કાંઈ કરી શકતા નથી. બોલો, આજકાલ તો આપણે બધા આ ફોન સેવી થઈ ગયા છે ને, ફોનમાં કંઈક કંઈક કરીને આપણને સુખ ઉપજે છે ને, એમાં ગેમ્સ રમીએ અને સુખ ઉપજે છે, અથવા એમાં કંઈક વિડીયોઝ જોઈએ અને સુખ ઉપજે છે. અરે, જ્યાં આ શરીર જીવનું કંઈ કરી શકવા સમર્થ નથી, તો આ અન્ય દ્રવ્ય તો પર આકાશના પણ પર ક્ષેત્રે છે ને, એ તો હજી દૂરના થઈ ગયા. તો એ જીવનું ભલું બુરું, સુખી દુઃખી એને કેવી રીતના કરી શકે? ખરેખર જીવનું સુખ જીવની અંદર જ છે, એ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી અસ્થિ છે, અને કોઈ પણ પર પદાર્થ જે પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે છે, એ જીવનું કાંઈ ભલું બુરું કરી શકતા નથી. જો આ રીતે આપણો અહીંયા અનેકાંત અને સ્યાદવાદ અધિકાર નવમો અધિકાર પૂરો થાય છે. આપણે નેક્સ્ટ ક્લાસથી દસમા અધિકારની શરૂઆત કરશું. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી, તો હિ જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચૈન, જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુ. બોલો, જીનવાણી માતનો જય હો, અનંત કૃપા નિધાન શ્રી કાન ગુરુદેવનો જય હો, પ્રસન્ન મૂર્તિ ભગવતી માતનો જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હવે અહીંયા સોલ સાયન્સના ક્લાસ શરૂ થશે. જય જિનેન્દ્ર બધાને.